આપણે આજે આ ઉત્સવ જેમને ઉજવ્યો ન માણસો એ બધા નો ઘણો ધર્મ કરતો આભાર માનતો નથી, પણ મારા જીવન ની ગરીબ ના જીવન ને એક અભિલાષા લોકો પૂરી કે ભાઈ જિંદગીમાં ઘરે ના તો ધર્મ કરતો ઉત્સવ વખત મળે. મને પેલા શીખેલું નહીં, વિદ્યાનગર માં જન્મનો ઉત્સવ થયો ત્યારે મેં ઘરે ના માગ્યા તે મને તેની પહેલી રાત્રે હું સૂતો હતો ત્યારે મહાત્મા ગાંધીજી નું મને દર્શન થયું. અને સાચું આ સાચી વિઝન ની વાત નથી કરતો, અનુભવ ની વાત કરું. આવી બહેનો ની સભામાં બેઠેલા અને ઘરે ના માગતા હતા, પુષ્કળ ઘરે ના મળ્યા ગાંધીજી ને ઘણા ઘરે ના મળેલા, અનુભવ ની વાત. એ કઈ કલ્પના ની હકીકત નથી, હું પણ સમાજ ના માટે તેના માટે માંગુ. મને પણ ભગવાન ની કૃપા એટલો માનશે. ઘરે ના માગ્યા સાડી 32 કે 32 તોલા, 32 તોલા ના મને ઘરે ના ત્યારે મળેલા. તે પછી દરેક ઉત્સવ માં માનું અને ભગવાન ની કૃપા થી મળે. અને ઘરે ના પહેરવાનો કે મને શોખ નથી થાય, મને તો શોખ છે આ સમાજ માં ખરા માં ખરા કોઈ ન કર્યા હોય એવા કામો કરવાનો, અને તે ભારે શોખ. મારું શરીર ઠીક ન હોવા છતાં મારે મારો ધર્મ કે શ્વાસ માં તો આ તમે બધા છો, બધા જ રવડી મળો આપણને મન કરતા આવે છે. ભલે ભગવાન ની વાત છોડી દો તો તમને બધાને સમજવી પડે કે ભગવાન નું પાંજો છું કે નહીં, એ તો મારી ને ભગવાન ની વચ્ચે ની વાત. પણ પ્રત્યક્ષ રીતે સાબિત કરી શકાય કે એની કૃપા થી હું ડૂબેલું, પરમાર્થ નો મને રસ છે, લગ્ન છે, શોખ. આજે આ સંસારમાં જરૂર હોય વિશેષ માં વિશેષ તો પરમાર્થ માં જેને રસ છે એવા માણસો ની જરૂર. અને હિન્દુસ્તાનમાં આ કાળ ને વખતે એની વધારે ને વધારે જરૂર છે. આ સમાજ ને તમારે જો બેઠો કરવો ઉભો કરવો હોય તો બીજા કશાથી નહીં થાય. આ સમાજ એની મેળે આખો સમાજ કોઈ દિવસ જાગૃત થઈ શકવાનો નથી, એમાંથી વ્યક્તિઓ થાય. તો મારી તો તમને પ્રાર્થના છે કે તમારા પોતાની ખાતર, દેશ ને ખાતર નહીં, સમાજ ને ખાતર નહીં, પણ તમારા પોતાના હિત ને ખાતર આ તમારા ઘર બાર જમીન જાગીર પૈસા ટકા જેટલા છે તેટલા જો બચાવવા હોય તો પણ તમે પરમાર્થ કરો. તકે સ્વાર્થ, સ્વાર્થ તો થતો જ છે, તમારાથી છૂટકો નહીં થાય. સ્વાર્થ ને માટે તમે મચ્યા જ કરવાના, સ્વાર્થ ને માટે તમે નહીં મથો એવું બનવાનું નથી. વધારે માં વધારે પરમાર્થ કરો, સ્વાર્થ મોળો પાડો તો આ દેશ ને આપણે બચાવી શકીશું. બીજી કોઈ રીતે કોઈ રાજકીય રીતે કશાથી તમે બચાવી શકવાના નથી. ધર્મ ની વાત પણ હું નથી કરતો, કારણ કે ધર્મ આવતા વાર લાગશે, એ ભાવના જાગશે આપણા દેશમાં. ધર્મ નથી હું તો કઉ છું, દંભ છે આપણા સમાજમાં, વિશેષમાં વિશેષ. અને દંભ નો પડદો તૂટતો હોય તો વાર લાગશે. ધર્મ તો ત્યારે કે ત્યાગ અને પરમાર્થ મોકરે હોય ત્યારે ધર્મ થાય, તે આવતા વાર લાગશે. પણ આપણા દેશમાં જે અંધાધૂંધી આવી રહેલી છે, મને તો એના દર્શન થાય છે. તમને બધાને થતા હશે કે નહીં તે તમે બધા જાણો. પણ હું એક સમાજનો એક નાગરિક છું, અને સમાજને માટે નહીં, મારા પોતાના કલ્યાણને માટે હું કરું છું, તે કંઈ સમાજને માટે કરતો નથી. પરમાર્થ વિના કઈ કશાથી કલ્યાણ નથી. ભગવાનનું ભજન કર્યા કરે પણ 8 કલાક કઈ, 24 કલાકે ભગવાનનું ભજન કોઈ કરી શકનાર છે? એની તાકાત નથી. કોઈ કોઈ કહે તો માનવાની જરૂર નથી. કલ્યાણ થાય છે પરમાર્થથી. એ કલ્યાણ પણ જો તમારે કરવું હોય તો કરો, પણ કલ્યાણ ના કરવું હોય પણ તમારા પોતાની જાતના જાન માલ, તમારું માલ મિલકતને સંરક્ષણ કરવું હોય તોય કરો. આ દેશને બચાવવો હોય, સમાજને બચાવવો હોય, તમારા પોતાની જાતને, તમારા જાન મિલકતને બચાવવા હોય તો પરમાર્થ કરો. આ કાળ એવો છે સાહેબ, અને મારી તમને વિનંતી છે સાહેબ. ઘણા લોકો મને કહે છે કે ભાઈ મોટાને તો એક લત પડી છે. અમે કહે કે ઉત્તમમાં ઉત્તમ લત છે, પરમાર્થની લત ઉત્તમ છે. ભગવાનના ભજન તો અમે મસ્તીથી કર્યું, અને આ સંસારમાં રહીને દેખતા બધાના દેખતા કરી લીધું. એટલું મારા ગુરુ મહારાજ સાહેબ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાળા. કે ઠક્કર બાપાની તો પ્રસ્તાવ ના લે, અને મેં કહું ઠક્કર બાપા અને આમાં શું ઘટા કરવી પડે? તકત હું કહું છું લે, મેં કહ્યું ઠક્કર બાપા કર્મગાથા નામનું મારું કાવ્યમાં લખાયેલું સસ્તા સાહિત્ય પુસ્તક બહાર પાડ્યું કર્મગાથા, જેને વાંચવું હોય તે વાંચી લેજો. વૈસાહેબ ઠક્કર બાપાએ લખ્યું કે કેવી મસ્તીથી મેં સેવા કરી અને ભજન ગાયન. એવા આપણા દેશના એવા નામાંકિત પ્રતિષ્ઠિત થયેલા એવા સેવકોની મારી ચોપડીને પ્રસ્તાવના છે, અને મેં બધાના દેખતા ઓફિસમાં રહેલે પણ ભગવાનનું મારું નામ ચાલ્યા કરતું હોય સાહેબ. ટાઈપ કરતો હોઉં તો હું ભજન ગાયા કરું, હિસાબ લખતો હોઉં તો ભજન ગાયા કરું. એટલે ભજન તો મેં મસ્તીથી કર્યું, પણ એની વાત હું તમને નથી કરતો. એ તમારા બધાથી થઈ શકે નહીં, તમારી તાકાતની બહાર નથી. એ તો જેને જ્વાળા મૂકીના જેવી ધકધકતી તમન્ના જાગ છે તે જીવ કરી શકે. બાકી નાની તાકાત, બાકીનો અભ્યાસ કેવી શકે, પણ તે અભ્યાસ કેળવનારા પણ બહુ થોડા જીવો. પણ આ પરમાર્થ આપણે કરી શકીશું. આ કાળ એવો છે, આ કાળ એવો આવ્યો છે કે આ આપણા દેશ માટે એક મોટા મોટો કાળ એવો જબરો છે. તે દેશમાં આપણે જન્મા એની માટી આપણા શરીરની બનેલી, અને આ દેશને માટેની લાગણી પણ આપણા લોકોને નથી થાય. દેશ તો સાચે સાચ માતા છે, એ કોઈ કલ્પનાની વાત નથી. આ અંબા માતાની વાત તમે કરો કે બહુચર માતા કે કાળી માતા, એ કલ્પના હું કહું, એ રિયાલિટી વાસ્તવિકતા નથી. પણ અમારો ભારત દેશ એ વાસ્તવિકતા છે. કઈ બધું આપે છે, અનાજ તમને આપે છે, પાણી તમને આપે છે, હવા તમને આપે છે, કપડા આપે છે, જેના વડે જીવો છો તે બધું જ આપે છે ભારત માતા. એ માતા તરફ પણ આપણું ઋણ જાગેલું નથી આપણામાં. અને મારા ગુરુ મહારાજે કહ્યું કે યા બેટા, કઈ આચર્યા વિનાની વાત નથી કરતો, આચર્ય મેં સાહેબ કહું, એ ભારત માતાની ભક્તિ કરીને કહું, અને એને માટે તપ કરીને કહું. એ ભારત માતાની માટે પણ આપણે આપણા દેશની સમાજને કોઈ લાગણી નથી. સરદાર ના કોઈ આક્ષેપ મૂકતો નથી, પણ આપણે જાગૃત થઈ ગઈ એટલા માટે કહું કે આ સમાજને, સમાજ કરતા વ્યક્તિઓ આપણે પોતે છીએ, એ દેશ પરત્વે, સમાજ પરત્વે આપણો એક ધર્મ છે. એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે આપણો કોઈ ધર્મ છે. આપણા કુટુંબ કબીલા થયા છોકરાને, બસ એમને ખવડાવ્યા પીવડાવ્યા ભણાવ્યા કર્યા મોટા કર્યા ઘર બહાર રાખ્યા, અને બેંકોમાં રૂપિયા જમા કરાયા ડાક્ટર, યાદ રાખો પૈસા લૂંટવા પડશે તમારી પાસે. મારો બેટો કાઢે નહીં પૈસા, એક ગીતી કઈ તો ના લીધી, જુઓ હવે એને શું થાય ભાઈ. ત્યારે આ બધું તમે કરશો પણ તમારો ધર્મ તમારી આ દેશ પરત્વેની સમાજ પરત્વેની કઈ ફરજ કરી કે નહીં કે રામ રામ. અરે ઘણું કરીએ છીએ ને, તમને શું ખબર, તમે તમને આપીએ ત્યારે જ તમે જાણો કે તમને અમે પરમાર્થ કરીએ છીએ આવું કહેનારા છે. મને મોડે નથી કહેતા પણ એમના મનમાં તો હું બધું જાણી લઉં. તમે મને નહીં આપો તેનો વાંધો નથી, મારો અધારા મારો ભગવાન છે તો મને મેળવી આ. હું કોઈની પાસે સલામ ભરીને માગતો નથી સાહેબ, માગું છું મારા ભગવાનને માટે માગું છું ભાવ, કે ભગવાન તો તમારે ગળે ઉતરશે નહીં, પણ હું તમારા બધાને માટે માગું છું કે આ કામ એવા છે બધા આ સાલના કામ લીધેલા છે તેની વિગતવાર વાત કહીજો. એક તો અંગ્રેજી સાહિત્યમાં ચિલ્ડ્રન્સ એન્સાયક્લોપીડિયા કહે છે, બાળકો માટેનો સર્વજ્ઞાન સંગ્રહ, બહુ ઉત્તમ પ્રકારનું સાહિત્ય. તમારામાંથી તો કોકે બહુ ઓછા માણસોએ કદાચ એ વાંચ્યું હોય, પણ મેં એને જોયેલો, કારણ કે મારે બાળકોનો અભ્યાસ કરવાનું આવ્યું ભણાવવાનું, ત્યારે જોઈ ગયેલો ખરો. જેમ બીએમાં મેં બુક ઓફ નોલેજ એના પુસ્તકો મેં વાંચ્યા ત્યારે મને લાગ્યો, ત્યારે મને થયું કહો આપણી સાહિત્યમાં આપણા ગુજરાતી સાહિત્યમાં આવી શ્રેણી થાય તો બહુ સારું. હું બીએમાં ભણતો ત્યારે મને લાગેલું, પણ એ વિચાર મારા મનમાં હતો અને તે ભગવાનની કૃપાથી સાકાર થયો. આજે જ્ઞાન ગંગોત્રીની શ્રેણી બહુ ઉચ્ચ પ્રકારની, એ કોઈ નવલ પ્રકાર નવલ કથા જેવી નથી, એ પરમેનન્ટ વેલ્યુની છે, એમાં કોઈને સૂજ્યું નથી આ કરવાનું કામ. એવી રીતે આ કામ પણ એવું છે, 2 લાખ રૂપિયાનું એક છે કામ છે. પછી છે તે વિજ્ઞાનને આપણા સમાજ આ કાળે વિજ્ઞાનનું તે આપણા સમાજને આ વિજ્ઞાનની અભિરુચિ પ્રગટે એને માટેની એક ગ્રંથમાળા તૈયાર કરવાનું. બીજું વેદ માટે છે કે આપણે આપણા સંસ્કૃતિનું મૂળ વેદ છે, એ વેદ પણ સાર છે કે ઘો વેદમાં તે તો આપણે જાણતા નથી. ત્યારે એ વેદ લોકભોગ્ય તદ્દન સરળ ભાષામાં તે બહાર પડે અને 4 કે 5 ફરમાની નાની ચોપડી હોય, મોટું થોતારી હોય તો કોઈ વાંચે નહીં, એટલે નાની નાની પુસ્તિકાઓ આવી ઘણી પુસ્તિકાઓ બહાર પડશે અને એ કામ પણ હાથમાં લીધું થાય. ત્રીજું છે આપણી ગુજરાતી ભાષા કહેવાય પણ સાહેબ એને એની પાસે વ્યક્તિનું કોઈ પુસ્તક ના મળે. ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ જરૂરનું, પણ આજે અમારે દેશની મારી લાચારીની શી વાત કરું કે આપણે ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષા પરત્વેનું પણ આપણને ગૌરવ જાગેલું નથી. આપણા કવિઓ સાક્ષરો વિદ્વાનો આટલી બધી કોલેજોના ગુજરાતીના પ્રોફેસરો સુધા પણ કોઈને એમ નથી થતું બચ્ચાને કલ્યા ભાઈ આ કરીએ કામ કરવા જેવું, એમાં કંઈ બહુ પૈસા ના જોઈએ. મેં તો ઈશ્વરભાઈ સાહેબને કહ્યું કે જે પૈસા જોઈએ જ આપો એને પેટ ભરી નાખો, પણ આ પુસ્તક એ ગુજરાતી ભાષાનો એક અંગ ખૂટે જ તે બધાને મન ના થાય, પણ મને મન થયું જરૂરી છે. એવી રીતે વ્યાકરણનું પણ આપણે કર્યું, વ્યાકરણ વિના કેમ ચાલે, પણ કોઈને પૂછતું નથી અમારું ક્યાં અમારા દેશની લાચારીની શી વાતું કરું. પણ હજુ સુધી મને આને માટે પૈસો, બ્રાહ્મણને માટે વ્યાકરણને માટે પૈસો ગુજરાતી સમાજમાંથી મળ્યો નથી ભાઈ. આ પ્રોફેસરો કહેવાય, વિદ્વાનો કહેવાય, સાક્ષરો કહેવાય, એનો આક્ષેપ હું નથી કરતો, મને એને અફસોસ નથી, કારણ કે કામ તો મારું છે, મેં હાથમાં લીધું મારું કામ, તે મેં તો રૂપિયા પણ આપી દીધા. પણ એ લખનારાઓને મારી પ્રાર્થના છે કે લે ભાઈ સવેલા કામ તો કરો. ત્યારે બીજું એક કામ મેં મૂકી લીધું કે પરદેશોથી મોટા મોટા ફાઉન્ડેશનો ત્યાં હોય છે કરોડો રૂપિયાના, તેની મદદ આપણા દેશને મળે છે. ત્યારે મને એમ થયું કે આપણા દેશમાં પણ આવું કંઈક કાઢીએ આપણે. હું તો બહુ નાનો માણસ, પણ આ તમારા બધાના જોડે કૂદું છું તો, અને ભગવાનની કૃપાથી સાહેબ પૈસા મળે છે કોક ને કોક હરીનો લાલ એવો જાગે છે કે મને આપે છે. અને મહિલા મને જાણતો નતો કે મને આટલી બધી રકમ કાલે મળશે, પણ એ મારા મારી ભાઈને મારા માટે એટલો પ્રેમ જાગેલો, એટલી મહેનત સાહેબ એને લીધી છે, અને એને એમ લાગ્યું હશે કે ગમે તે. પણ આ ફાઉન્ડેશન, રિસર્ચ ફાઉન્ડેશન, આ વિજ્ઞાનમાં શોધખોળ નવી થાય, ફિઝિક્સમાં ને એમાં, તે યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન પાર્લામેન્ટને એક્ટથી આ સંસ્થા સ્થપાઈ છે, અને તેને તેની સાથે અમે પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. આજે કોઠારી સાહેબનો કાગળ પણ અમારી પર આવી ગયો છે, અને બહુ રાજી થયા કે ધર્મનો માણસ થઈને આ કોઈ આવું આપે તો બહુ નવાઈની વાત, અસર પામવા જેવી જ વાત છે. અને અમે બહુ રાજી થયા છીએ, અને અમે આવતી સભામાં મિટિંગમાં મૂકીશું અને પસાર ઘણું કરું તો થઈ જાય. ત્યારે એને માટે પૈસા તો જોઈએ, 4-4 લાખ તો બહુ નજીકી રકમ કહેવાય, પણ મારું ગરીબનું ભાઈ કેટલું ગજું ગજું, મારું એમ તો ગજું ઘણું છે, પણ મારો આધાર તમારા બધાના ઉપર. પણ હજુ તો થોડાક પુસ્તકો વેચવાના મારા હોય તો લોકોનો કંટાળ આવે, એટલે મેં સાહેબ આરા ચીફને વિનંતી કરી કે પ્રભુ હવે આ લોકો થોડાક પુસ્તકો વેચવામાંથી કંટાળે છે તો પૈસા શું મને એકતા કરી આપવાના. એટલે મેં એમને પ્રાર્થના કરી કે તમે હવે જે પુસ્તક છપાય તો તમને આપું, અને વર્ષમાં તમે મને પૈસા આપી દેજો, છપાય કે ના છપાય કમિશન લેજો, તમારે જે બીજાની પાસે હોય તે લેજો, હું એટલી કિંમત ચડાવી દઈશ. એમાં હું તો ઓછો 100 પાના 1 જ રૂપિયો હું રાખતો હતો સાહેબ, એક બિલકુલ વધારે નથી. એટલે મેં જોયું કે આ મિત્રો બધા સ્વજન કહેવાય ને પગે લાગે ને મોટા આમ કરો, બધી ખોટી વાત છે, કંઈ કશે કોઈને કશું કરવાની તામના ન મળે. પણ આટલા પુસ્તક વેચવાના આપીએ તે કંટાળો આવે એમને, તે પાછા ઘરના તો આપવાના હોતા નથી. આ ચોખ્ખી વાત હું એટલા માટે કરું, પણ એટલે હું 4.5 લાખનું લીધું, પણ હું ધીરે ધીરે લઈ આવતી સાલ એવી રીતે મેડિસિન ને એગ્રીકલ્ચર લઈ, કે મેડિસિનમાં પણ બે આયુર્વેદિક અને એલોપેથ, એનો જે મૌલિક સંશોધન થાય ઓરિજિનલ સાઇઝનું ક્રિએશન આ સંસ્થાને માટે. ત્યાંની રીતે આ ઉત્સવ એટલા માટે થવા દઉં, મને કે આનો કઈ શોખ નથી, શોખ તો મને આ કામોનો છે, અને બહુ જરૂર ના છે. મારા ગુરુ મહારાજ કે બેટા મૌલિક કામો કરજે, કોઈ ના સોચતા એવા કામો કરજે, અને ભગવાનની કૃપાથી મને સુજાડે છે તો કરું છું. અને આ તો સમાજનું કામ છે, આ કઈ પુરુષ મારા આશ્રમનું કામ છે, આવા રિસર્ચ ફાઉન્ડેશનના કામ. હવે તો તમારા બધાએ મદદ કરવી જોઈએ, તમને જો ખરેખરી લાગણી હોય અહીં બેઠેલા બહેનો ને ભાઈઓને, તો આ કામની અંદર તમે બધા બહેનો પણ ઉઘરાવી શકે. 5, 10, 15, 20 દરેક જણ વિચાર કરે કે મારે મોટાને 500 રૂપિયા ઉઘરાઈ ને આપવાના છે, આ બધા બહેનો બેઠા છે એમને મારી પ્રાર્થના છે, ભાઈઓને પ્રાર્થના છે કે આ કામ બહુ સારું છે ભાઈ, અને બધા વિદ્વાનોને પણ ગમી છે. જેને હું વાત કરું છું તે કાકા સારું કામ, અને એમાંથી આપણા આ શોખો કરનારાઓને પણ પોરો ચડશે. રકમ તો બહુ નાની છે, પણ એ બધાએ તમારે મને મદદ કરવાની છે. તમે બધા ભેગા થયેલા ખાલી પગે લાગો એનો કશો અર્થ નથી, આવા કામોને મદદ હવે આ કાળ આને માટે. હું એમ મારી તમને પ્રાર્થના છે ભાઈ કે તમે સ્વતંત્રપણે વિચારજો, જો મોટાને માટે તમને ખરી લાગણી હોય તો મને પગે લાગો મારે જોઈતું નથી, કોઈ પગે નહીં લાગો તો ચાલશે. કાલે અમારે પણ એ કાવ્યની ગુજરાતી ભાષા સાહિત્યમાં કાવ્યની અપેક્ષા એ એને કાવ્ય કહી શકાય એવું કાવ્ય છે, અને મારા પણ લખ્યું સંસ્કૃતમાં. પણ મારા ગુરુ મારે કહ્યું બેટા વખાણ થાય ત્યારે નરક ખાજે, અટલ સાચી વાત કહું છું. બીજે દિવસે સવારે ત્યારે તો થયો નહીં, બીજે સવારે જાજરું ગયો ત્યારે મેં ખાધું પણ, પણ એનો અર્થ બીજો છે કે ભાઈ વખાણ ને તો વખાણ તરીકે ન લેતો, આ રીતે સમજજે તું એને. અને જયારે કુઠલી નિંદા થાય ત્યારે એમને આનંદ છે વિશે એમાં, કારણ કે એને પચાવવાની અમારામાં તાકાત છે ગુરુ મહારાજની શક્તિ. વખાણ ને પચાવી નથી શકવાની વાત એમ નહી, પણ વખાણ છે એ શબ્દ મારે છે, વખાણ કાર્યમાં ઉતરે. તમને જો મારા માટે લાગણી હોય ને ખરેખરો પ્રેમ હોય તો આજે કાર્યો હું લઉં છું એ સમાજ ને માટેના ઉત્તમ પ્રકારના છે. આ કારણે યોગ્ય છે, કારણે શોભે એવા, અને કારના મહત્વ પ્રમાણે આ કાર્યો છે, એટલા માટે હું કહું છું. અને તમે નહીં આપો તો પણ થવાનું છે સાહેબ, માટે તમે અહીંયા જ કહો કે ના મોટાને માટે આપણે લાગણી છે, એટલે અહીં બેઠેલા બધાને મારી પ્રાર્થના છે બહેનોને ખાસ, કે તમે પણ તમારા પોતાના સર્કલમાં આગળ પાછળથી દરેક જણ નક્કી કરતા આ વર્ષે ઓછામાં ઓછા મોટાને 500 રૂપિયા તો આપણે ઉઘરાવીને આપવા. આમ જો તમે બધા નિર્ણય કરો તો સાહેબ બહુ અઘરી વાત નથી, થઈ જાય જપાટા ઢેર. અને નહીં તો હું તો મારા ભગવાન પર આધાર રાખું છું કે 1000 આંખ વાળો છે, આ સારા કામ છે. દર વર્ષે થાય છે સાહેબ, દર વર્ષે એવા સારા કામ લઉં છું, અને એ થાય છે, થયા વિના રહ્યા નથી અત્યાર સુધી. માટે મારી તમને બધાને પ્રાર્થના છે ભાઈ, કારણ કે તમારા બધાના સાથ વિના નહીં થાય. એટલી મારે કોરી ભલી લાગણીની જરૂર નથી, કાવ્યની મારે જરૂર નથી ભાઈ, મારા વખાણની જરૂર નથી, કે તમે બહુ સારું કર્યું એની મારે જરૂર નથી. પણ જો તમને લાગતું હોય કે આ મોટો એક સારું કામ સમાજનું કરે છે, હમણાં ભાઈ નહીં આવું, હમણાં કોઈ આવશો કરશો નહીં ભાઈ, આ કામ એવા છે, આ વેદ વિશેનું તો બહુ જાણવા જેવું છે, અને આ પહેલું પુસ્તક તો પ્રેસમાં પણ છે, એને એની યોગ્યતા વિશે આપણા અમદાવાદમાં પ્રોફેસર નાનજી કરીને છે, સંસ્કૃત જાણે છે, હોશિયાર કહેવાય છે. મેં તો માત્ર નામ જ સાંભળી છે, મને એની ખબર નથી કે આમાં તજ્ઞ કે નિષ્ણાત છે કે નહીં તે, પણ એમની પાસે આ બધું ગુજરાતીનું લખાણ વંચાવ્યું છે. તે ઉપરાંત એક મહામંડળેશ્વર પ્રજ્ઞાચક્ષુ ગંગેશ્વરાનંદ મહારાજ, એમને મારે અંગત પરિચય છે, ગૌરવો. પોતે સુરત પધારે તો સુરત આશ્રમમાં પણ આવે, હું પણ એમના દર્શન કરવા જઉં. એ ગંગેશ્વરાનંદ મહારાજ આ વેદ ઉપર આપણા હિન્દુસ્તાનમાં 4-5 વ્યક્તિઓ જે નિષ્ણાત ગણાય એમાંના એક છે, અને વેદ ઉપરનું એમનું જ્ઞાન બહુ પ્રખર, વેદ છે તે ઓથોરિટી ગણાય વેદ ઉપર. એમણે પણ એ પુસ્તક વાંચી ગયા, બહુ ઉત્તમ છે, એની પણ મોર વાગી છે એમના, અને પુસ્તકમાં લખાયું છે ઈશ્વર દેખાશ એમની પાસે. ત્યારે એવા પુસ્તકો બહાર પડે છે, બહુ જરૂરના છે સમાજને માટે, વિદ્યાર્થીઓને માટે, કોલેજના વિદ્યાર્થીઓ, સામાન્ય આપણા બધા જેવા નાગરિકોને માટે. ત્યારે આ તો બહુ જરૂરનું જેવું કામ, તે બધા તમે મદદ નહીં કરો તો આકાશમાંથી આવશે. કોઈ કહે કે મોટા તમારે તો છાપરું પાડીને પૈસા પડે, છાપરું પાડીને તો ભાઈ પૈસા પડે ને, એ વાત તો ખોટી છે. એને પ્રતીક તરીકે લો, એક ઉપમા સિમિલી તરીકે લો તો બરોબર મળી જાય છે. ખરા સાહેબ, કોઈ ને કોઈ દર વર્ષે એવો હરિનો લાલ મને ભેટાડી દે છે, મારો ભગવાન, જે ઘણી મને મદદ કરે, એટલે હું તો એના પર વિશ્વાસ રાખીને કામ કરું છું, ને નહીં મળે ત્યારે નહીં કરું. પણ મારી તમને બધાને પ્રાર્થના છે કે ભાઈ તમે બધા મનથી નક્કી કરો, આ ભગવાનનું ભજન ભજનની વાત કરો બધી ઠીક છે ભાઈ, પણ એ પણ પરમાર્થ સાધ્યા વગર, ચિત્ત શુદ્ધિ થવાને માટે પરમાર્થ બહુ એસેન્શિયલ, બહુ એસેન્શિયલ. ચિત્ત શુદ્ધિ થવાને ભગવાનને માર્ગે જેને જવું હોય એને ચિત્ત શુદ્ધિ અનિવાર્ય. એ ચિત્ત શુદ્ધિ નિષ્કામ કર્મ સિવાય, પ્રભુ પ્રીત્ય થના કર્મ સિવાય, એ કર્મના યજ્ઞ સિવાય કદી કાળ થઈ શકતી નથી. અને તમારી ચિત્ત શુદ્ધિ, પ્રાણ શુદ્ધિ, મનની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, અહમની શુદ્ધિ થયા વગર ભક્તિમાં તમે આગળ નહીં વધી શકો કોઈ કાળે. આ ગણિત શાસ્ત્ર ભક્તિનું, એટલે ભગવાનના રસ્તે પણ તમારે જો જવું હોય તો પરમાર્થ એ જરૂર નો છે. એ ભગવાનને માટે તમે પ્રિત્ય છે, ભગવાન પ્રભુ પ્રિત્ય છે, આ કર્મ કરો. એકલા તમે કર્મ કર્યા કરશો, ભગવાન પ્રિત્ય છે તો પણ આપણી બુદ્ધિ શુદ્ધિ થાય, બુદ્ધિ ની શુદ્ધિ થાય સાહેબ. આ મારા અનુભવ ની વાત કહું છું. અને આ હરિજન સેવક સંઘ નો મંત્રી હતો તે પહેલાથી તો ચેતી ગયેલો. આ બધું લાગતવેજ છે સેવાના ક્ષેત્રમાં હતો ત્યારે પણ, અને ત્યારે પણ હું જાહેરમાં કહેતો કિશોરલાલભાઈ, નરહરિભાઈ એ બધાને મેં કહેલું કે હું આ કઈ સમાજના ઉદ્ધારને માટે કે હરિજનના ઉદ્ધારને માટે હું કામ નથી કરતો, હું તો મારા પોતાને માટે પ્રભુ પ્રત્યે આ કામ કરું છું. મારું મોં બદલાઈ ગયેલું, આ બધું રાગદ્વેષ છે. અહીં ડાયાબી સાહેબ છે નહીં, મારા કલીગ, મારા જોડ હમણાં આવ્યા હતા મળવા, પણ એને કામ હતું કે ગયા. હોત તો નીકળ કહે તો હું તમને કે સેવાના ક્ષેત્રમાં પણ આ રાગદ્વેષ છે. 20 વર્ષ મેં કામ કર્યું સાહેબ, એમનેમ ગપ્પા ઠોકતો નથી. ત્યારે પ્રભુ માટે જે કરો તે ભગવાનને માટે કરો એવી ભાવનાથી પરમાર્થ કર્યા સિવાય ચિંતનની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ કદી કાળ થઈ શકવાની નથી. અશક્ય વાત છે. ભગવાનને રસ્તે તમે જાઓ તો પણ આ જરૂરનું જ છે, પરમાર્થ જરૂરનો છે. આ સાહેબ કેટલીક તો ગણિત શાસ્ત્રની હતી કક્ષામાં. જો ભગવાનને રસ્તે જવું હોય તમારે અને તમારો દ્રઢ નિશ્ચય હોય તો પરમાર્થ જરૂરનો છે. તે સિવાય નિષ્કામ કર્મ સેવા સિવાય બુદ્ધિની શુદ્ધિ કદી થશે નહીં, અને ભક્તિમાં કોઈ કાળે તમે આગળ વધી શકવાના નથી. આ તો ભક્તિ માર્ગની વાત થઈ, પણ શુદ્ધિ પહેલા. એટલે પરમાર્થ બહુ જરૂર ન, પણ એક વાત મુખ્ય છે કે પરમાર્થ અનેક જાતના છે, પણ કાળને સમજો માણસે, કાળને સમજો કે આ કાળમાં કયા પ્રકારના કર્મ કરીએ તો પરમાર્થ વિશે આપણને લાભ થાય અને સમાજને થાય એનો પણ માણસે વિચાર કરવો જોઈએ. જો અક્કલ આપણે ભગવાને આપ્યું હોય તો મારા કામ એટલા માટે ઉત્તમમાં ઉત્તમ છે એવો મારો દાવો નથી, પણ મારા ગુરુ મહારાજે મને બતાવ્યું છે કે કાળ પ્રમાણે કર્મ કરજે બેટા. બાકી બીજા બધા ઘણા કામો છે, પરમાર્થના દવાખાના છે, ધર્મશાળા છે, મંદિરો છે, પણ હું તમને સાફ કહું છું કે આ કાળ મંદિરો બંધાવવાનો નથી. મંદિરો બંધાવે છે એવા સાધુઓ પણ અનુભવી નથી. અનુભવી સાધુ કાળને ઓળખે છે, જે કાળને ના ઓળખે તે અનુભવી નથી. તદ્દન સાચી વાત કહું છું, ભલે ગમે તેવા માનમાં માન પંકાયેલા હોય, પણ હું તો નાનકડો છું, પણ અનુભવથી કહું છું કે આ કાળ મંદિરો બંધાવવાનો તે સમાજનું મંદિર બાંધવાનો કાળ છે. એ કોઈને પડી નથી, કોઈને પડી નથી એમ કહું છું. હું કોમવાદી નથી, મારું શરીર હિન્દુ કોમનું હોવા છતાં મેં કામ કર્યું કે સાલા હિન્દુ કોમમાંથી જ આ મુસલમાનોને ખ્રિસ્તીઓ કેમ થાય. વર્ષે દાડે હજારો થાય પણ કોઈને પડી નથી. મેં એમાં કામ કર્યું, મારા ગુરુ મહારાજ તો મને એક હુકમ છે, કલે બચ્ચા કઈ પણ તે આચર્યા વિનાનું બોલતો કરતો નહીં, સલા મૂર્ખા. એ હુકમને મારે માથે હંમેશા જીવતો જાગતો સામે રાખું. મેં કામ કરેલું ખેડા જિલ્લાના ગામે ગામ ફરીને એની ડિરેક્ટર નીકાળી હતી. કા ખ્રિસ્તીઓ શા કારણે કેમ થઈ જાય છે, આ બધા હરિજનો કેમ થાય, એમાં આપણો જ દોષ છે મોટા વધારે વધારે. એટલે ગાંધીજીને પણ આપેલો એક એક કે બે હપ્તા તે કાળના નવજીવનમાં આવ્યા છે, જેને જોવું હોય તે રિફર કરી લે, પછી કઈક કારણોથી બંધ થયા છે છપાવાનું. એટલે આ કામ આટલી ને હું તમને કહું છું કે હિન્દુઓમાં કેમ આમ થાય, સંપ ના મળે આપણામાં, બીજી કોમોમાં સંપ ગણો છે. દિવસ દિવસે આપણી સંખ્યા વધતી નથી જતી, ઘટતી જાય છે. પણ એ વાત જવા દો, ધર્મની ક્યાં વાત કરો? સાધુ સંન્યાસીઓ આચાર્યો બધા મન્યા છે કે તમારું આ કામ નથી, તમારું શા માટે બધા હિન્દુઓમાંથી થાય છે? પણ આપણો સમાજ આંધળો છે, સમાજને કોઈ જાતની પડી નથી, એને સભાનતા નથી કરી. બાકી કુંભ મેળા વખતે અમારા સુરતમાં અને બધે આવે મહામંડળેશ્વરો, એક એક દિવસ લઈને 40-40 હજાર રૂપિયા લઈ જાય ત્યાં કુંભ મેળા, એક એને માટે યોગ્ય નથી. હું કોઈની ટીકા કરતો નથી, પણ સાચી વાત કહું, મારો સમાજ આંધળો છે. આ તે આવા કામોની પાછળ પૈસા ખર્ચે છે. જે કામમાંથી સમાજમાં કંઈક જ્ઞાન પેદા થાય, નવી સમજણ જાગૃત થાય, યુવાનોને કંઈક એમાંથી પ્રેરણા મળે, એવા કામ આજે જરૂર ના છે. પણ એ કોણ કરે, કોણ કે? માટે મારી તો તમને પ્રાર્થના છે ભાઈ, કે તમારા બધાનું તો છોકરું છું, ગરીબ છું, હજુ પણ ગરીબ છું, અમે આશ્રમમાં પણ એવી કોઈ હિન્દુસ્તાનના બધા સંન્યાસીઓના મઠમાં ફર્યો છું સાહેબ, આ સંન્યાસીઓના આશ્રમમાં બધે ફર્યો છું, જ્ઞાન પામવા માટે પણ મેં અનુભવ થયો નથી મને. અને ત્યાં ઓ બગાડો બગાડો કે સુમાર બગડો થાય, મેં તો એમની સાથે વાત પણ ન કરવા દે. આપણને તો ચર્ચા કેમ કરતા હોય? લોકો તમે બ્રહ્મચર્ય પાડી કેવી છો? આ માલ મંદિરા થઈને તમે હજુ ત્યાં એમ ચાલે, એ વાત બરાબર નથી. એક કાળ જાગશે ત્યારે અમારા લેખા લેવા છે. અમે તો સાહેબ પેરેસાઇટ્સ એટલે સાહેબ તમને ગુજરાતીમાં કહું કે અંતરવેલ, જેને જોયું હોય તે સમજે, જે ઝાડ ઉપર ચડે એ ઝાડને ખાઈ જાય, તે અમે એવા આ પેરેસાઇટ પારકા ઉપર જીવનારા લોકો, એનો વિશેષ ધર્મ છે. આજે હું તદ્દન સાચું કહું છું કે આ સાધુઓનો વિશેષ ધર્મ છે. સમાજ પાસેથી બધું એ ખાય છે, સમાજ પાસે જે કે આમ તો અમારા ભગવાન દેખાય, બ્રહ્મ દેખાય, કિધર બ્રહ્મ એ તેરા, સમાજ પાસેથી ખાય છે અને સમાજ પાસેથી મેળવે છે. એ સમાજનું ઉત્તમમાં ઉત્તમ સમાજમાં પુનર્જીવન પ્રગશે, નવ પ્રેરણા પ્રગશે, ઉત્સાહ સાહસ હિંમત ધીરજ આવા ગુણ પ્રગશે, એ કામ કરવાનું. અને એ ના કરે તો હિન્દુ ધર્મની રક્ષા થાય, એ તો કરે, ખ્રિસ્તીઓને મુસલમાન થતા તો અટકાવે, એ મારી સાધુ સમાજને આજે પ્રાર્થના છે. કાલ્યા ભાઈ તમે જાગો, કા તમે કાન તમારા આંખ ખોલો જરા, કા તમે એટલું તો કરો, આચાર્યો હિન્દુ ધર્મના સંપ્રદાયના આચાર્યો ગાડી પર બેસી જાય હવે નહીં ચાલે, એક કાળ આવશે તે લેખા લેવા છે. હું તો સાહેબ 20 વર્ષ ને મસ્તીથી દેશની સેવા કરી, રોટલો તો મારું પેન્શન છે, આ સમાજના આપે તો લૂંટીને મારો રોટલો ખાઉં, અને જેલ જવા મને વાંધો નથી, કહીશ કે મને સમાજે મારું પેન્શન ના આપ્યું માટે મેં લૂંટ્યું. 20 વર્ષ મેં મસ્તીથી સેવા, શિક્ષક કરે તો એને પેન્શન મળે, સિપાહી 20 વર્ષ કરતો પેન્શન મળે, લશ્કરનો માણસ 20 વર્ષ કરતો પેન્શન, મારો તો રોટલો તો પેન્શન છે સમાજ પાસે. હું પેરેસાઇટ નથી, પણ આ સાધુઓનો જરૂર હું કહું છું કે આ સમાજનું આ કામ કરો, કઈ નહીં તો આ હિન્દુઓ મુસલમાનને ખ્રિસ્તી ના થાય એટલું તો કરો, પણ એને પૈસા આપશે સમાજ, સમાજ આંધળો છે. તદ્દન સાચી વાત કહું છું કે આ કાળ પ્રમાણે વિચારવું જોઈએ, કઈ નહીં તો આટલા બેઠેલા જેટલાને મારી પ્રાર્થના છે કે તમે પરમાર્થ કરો, પણ વિચારીને કરજો, ગમે ત્યાં પૈસા આપશો એનું નામ પરમાર્થ નથી, એને એનું તો ઉલટું જે નુકસાન થશે તેનું પાપ તમને લાગવાનું છે. તો ભગવાને તમને બુદ્ધિ આપી છે, એ બુદ્ધિનો ઉપયોગ કરો, ગમે તેમ પૈસા ઝડપવાનો તમને અધિકાર નથી, પૈસા તમને સમાજ પાસેથી મળ્યા છે, તમને કઈ આકાશમાંથી પૈસા પડ્યા નથી, કે અમારી બુદ્ધિથી રહ્યા છે, અમે દાપણથી અમારી શક્તિથી, કઈ શક્તિ આવી ગઈ છે, સમાજની પાસેથી તમે પૈસા મેળવ્યા છે અને સમાજને આપો, નિકલ લૂંટાઈ જશો સાહેબ. આ કાળ એવો આવે છે, તે પહેલા જેને ચેતું હોય તો ચેતે, પણ મારી તમને ફરતી પ્રાર્થના છે કે આ કામો તો મેં તમને ગણાવ્યા, એ કામો જો તમને સારા લાગતો હોય બહેનો અને ભાઈઓને મારી પ્રાર્થના છે કે ભાઈ આ કામ, આ કામને માટે મોટાને મદદ કરવી જોઈએ, તો દરેક માણસ મનમાં સંકલ્પ નક્કી કરે કે આટલી રકમ તો આ વર્ષે પોતાને આપી આપી ને આપી જ. આજે ઘણા સાધુઓ કારોબાર ને કારણે સાહેબ આ દવાખાના થોડા કાઢે, સાધુઓ દવા આપે, કમે આ પરોપકારનું કામ કરીએ છીએ, પણ એ કારોબાર ને લીધે કરે. બહુ તો એક નાનકડી પાઠશાળા ચલાવે સંસ્કૃત શીખવવાની, એ કારોબાર ને કારણે ન છૂટ.